આત્માને જાણવાની પ્રક્રિયા જેની હાજરી વગર ન થાય તેવું તત્વ તે સદગુરુ છે.
સદગુરુ વ્યક્તિ નથી, પણ સદગુરુ તત્વ છે, સદગુરુ ચેતના છે, સદગુરુ અસ્તિત્વ છે. એ પ્રગટ થાય છે દેહ દ્વારા અને વ્યક્તિ દ્વારા, એ પરમ તત્વ છે. એટલા માટે મહર્ષિ પતંજલિએ બહુ મજાનો શબ્દ આપ્યો, એ પરમ ગુરુ. પરમ ગુરુ જે અસ્તિત્વ છે તે મૂળ તત્વ છે. માટે માત્ર વ્યક્તિ નિષ્ઠા નહીં પણ તત્વ નિષ્ઠા જોઈએ. આત્મબોધમાં નિશ્ચિતપણે જે અસાધારણપણે પરિણામદાયક કાર્ય કરે છે અને જેની હાજરીમાં થાય છે, છતાં જે કશું કરતા નથી પણ જેની હાજરી વગર કશું જ થતું નથી, તેને કહેવાય છે સદગુરુ. જે મતાથી છે તે સદગુરુને સમજવાની પહેલી ભૂલ કરે છે. જિનેશ્વર દેવ પરમાત્માને તો હવે સમજવાના છે, તેમને સમજવામાં ક્યાં ને શા માટે ભૂલ થાય છે? શાસ્ત્રોને સમજવામાં ક્યાં ભૂલ થાય છે અને વ્રતોને સમજવામાં ક્યાં ભૂલ થાય છે? આ ચાર બાબતો તરફ પરમ કૃપાળુ દેવને ધ્યાન દોરવું છે.
બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય અથવા નિજકુળ ધર્મના તે ગુરુમાં જ મમત્વ. પોતાને જે મત, પોતાનું જે કુળ, પોતાનો જે સંપ્રદાય, જે પરંપરા તેમાં ચાલે આવતા હોય, પછી તેઓ ગમે તેવા હોય તો પણ બાપાના બાપાના દાદા, ત્યાંથી અમારી પરંપરા ચાલી આવે છે. હવે અમારે સત્પુરુષ હાજર હોય તો પણ એ પરંપરા તોડવી નથી, આ ચુંગાલમાંથી છૂટી તેમની પાસે પહોંચવું નથી, અને અસદગુરુ છૂટવા દેશે પણ નહીં. બે કામ થશે, આ છૂટવા દેશે નહીં અને ઓલો છૂટવા તૈયાર નથી. એવી જેની અવસ્થા છે તેને કહેવાય મતાર્થી. પહેલું લક્ષણ પૂર્ણ થયું. બીજું લક્ષણ, હવે પછી જે ચિન્હ દેહ પ્રમાણ છે તે ગાથાથી સમજાવશે. તે ગાથાના કરતા પણ ગંભીર છે. જિનેશ્વર ભગવાનની સાચી ઓળખાણ શા નથી? તેમના દેહથી, સંવસરણથી કે બાહ્ય રૂપથી. આ ઇન્દ્રો આવે છે, દેવો આવે છે, સમવસરણની રચના કરે છે, ચાલે છે ત્યારે કમળ મુકાય છે. 34 અતિશયો છે, 35 વાણીના ગુણો છે, એ બધું છે. માટે જિનેશ્વર છે, માટે તીર્થંકર છે, કે બીજું કઈ કોઈ લક્ષણ છે? તેમના શરીરમાંથી સુગંધ આવે છે, આ લક્ષણ મહત્વનું ગણાય? એમના શરીરનું પ્રમાણ આવું છે તેનું મહત્વ ગણું? સમયસારજીમાં કુંદકુંદાચાર્યજીએ 3 વાતો મૂકી છે, કે જેઓ જીત મોહ છે તેઓ તીર્થંકર છે. બીજી વાત એ કે જેઓ જીતેન્દ્રિય છે, જેમણે ઇન્દ્રિયો જીતી છે. અને ત્રીજી વાત જીતરાગ, જેઓએ રાગ જીત્યો છે તે તીર્થંકર છે. સંવસરણ છે માટે તીર્થંકર નથી, પરંતુ મોહ જીત્યો છે માટે તીર્થંકર છે. આવી અદ્ભુત વાત જગતમાં ક્યાંય થઈ નથી, કોઈએ કરી નથી. એ અદ્ભુત વાત બીજી ગાથામાં જે ચિન્હ દેહ પ્રમાણ છે ને તેમાં લઈશું.
બહુ દિવસથી કંટાળ્યા વગર અને વચમાં બુદ્ધિને ડોળ્યા વગર આ બધા લક્ષણોને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો. ઘણા તર્કો મનમાં ઉઠશે, અમારા મહારાજ, અમારા બાપદાદાના મહારાજ, એને અમારે કેમ છોડી દેવા, તેને કેમ છોડવા, એ તો અમારી પરંપરાના છે. આવા ખ્યાલો મનમાં આવશે, પરંતુ તથ્ય જેમ છે તેમ સમજી લઈએ. પરમ કૃપાળુ દેવે પક્ષપાત વગર, કોઈની ટીકા વગર કે નિંદા વગર, નિંદા કર્યા વગર વાત કરી અને આત્માનું કલ્યાણ થાય તે માટે વાત કરી. આટલી બધી વાત તમારી સમજણમાં આવ્યા વગર જાય તો ન ચાલે. પૂરેપૂરી રીતે વાત સમજજો, મતાથીના લક્ષણો બરાબર સમજશો તો મતાથી પણ જશે, મતાથી પણ જશે તો 50 નહીં પણ 90% કામ પૂરું થશે, અને મતાથી પણ જો રહેશે તો 90% કામ નિષ્ફળ જશે. બધું જ કરવા છતાં જો મતાથી હશો તો કામ નહીં થાય. આવું મતાથી પણ ટાળવા તેના લક્ષણો જાણવા જરૂરી છે. પણ લક્ષણો જયારે જાણવા બેસીએ ત્યારે જે જાણેલું છે આજ સુધી જે ઘૂટેલું છે તેનો ઉભરો આવે છે. આ કેમ છોડાય, આ કેમ મનાય, આ બધા ઉભરા સમાવી શાંત બની સમજવા પૂરેપૂરો પુરસાદ કરજો.
આપણે આ ગાથાનું સમાપન છે. સમાપનની અંદર મુનિશ્રીએ થોડી વાત કરી ઉપસંહારમાં. એમણે કહ્યું કે જો મતારથી પણ જશે તો 90% કામ થઈ જશે, 90% થઈ જશે. અને મતારથી પણ રહેશે તો બધું કર્યા છતાં બધું નિષ્ફળ. એટલી બધી મહત્વની વાત કરી છે કે આ જીવ આત્માર્થી હોવા છતાં, આત્માર્થ અંગે પુરુષાર્થ કરતો હોવા છતાં એના બધા સાધનો, એની બધી સાધના નિષ્ફળ કેમ, આ બધું પાણીઢોળ કેમ, આ બધું દૈડું કર્યું, આ બધું કેમ વાછડાને ચવાઈ ગયું. એક જ માત્ર મતાર્થી, અને એ મતાર્થી પણ ક્યાંથી શરૂ થયું, ગુરુની ઓળખાણ, ગુરુની માન્યતામાં, ગુરુની શ્રદ્ધામાં. ગુરુ, દેવ, શાસ્ત્ર અને પછી ક્રિયા, આ ચારની અંદર આ લક્ષણો છે આખા. કે મતારથી પણ આપણું ક્યાં છે એ શોધવું હોય એ પણ મહારાજ સાહેબે એટલું સરસ રીતે મૂક્યું છે કે તું આ 10 ગાથાની અંદર આ 4 તત્વની અંદર આ વાત મૂકી છે પકડ. એક તો પેલો ગુરુ બાબતની અંદર તારી જે માન્યતા છે ને એમાં મતારથી પણ સમાયેલું છે. બીજું, જિનેશ્વર ભગવાનની બાબતમાં તારી માન્યતા છે એમાં મતારથી પણ. ત્રીજું, શાસ્ત્ર બાબતની અંદર જે છે તેનું. અને ચોથું, તું જે સાધનો કરે છે એ કહે છે કે જો એક આ વાત સમજાઈ જાય, પકડાઈ જાય તો તું તો મતારથી છો જ. કૃપાળુ દેવે આત્મસિદ્ધિ મતારથી માટે જ કીધી છે, આત્માર્થી માટે જ કીધી છે. તું આત્માર્થી છે જ, પણ આત્માર્થી હોવા છતાં એક દૂષણ છે જે 90% તારા પ્રયત્નને રોકે છે. તું શુષ્ક જ્ઞાની છો કે ક્રિયાજળ છો, પણ છો તો આત્માર્થી ને, કરે છે તો બધું આત્માર્થે ને. ભલે ક્રિયા કરતો હો કેના માટે, આત્માર્થ. ભલે શુષ્ક જ્ઞાનની વાતો કરતો હો શેના માટે, તો તું 90 બધું નિષ્ફળ કરે છે તારું, અને બધું જ કરવા છતાં કશી પ્રાપ્તિ થતી નથી. એટલી બધી મહત્વની આ 10 ગાથા આત્મસિદ્ધિની અંદરનો એક પોર્શન, મતારથીના લક્ષણો. ઘણી જગ્યાએ પ્રશ્ન કરે, લોકો સમજે નહીં ને, બહારના ખાસ કરીને, કે આવું સરસ આત્મસિદ્ધિનું શાસ્ત્ર એમાં મતારથીની ક્યાં માંડી તમે, હે? એ જ સમજવાનું. અરે કંઈક આત્માર્થીના લક્ષણો, કંઈક કંઈક મમુક્ષુના કયો, કંઈક દેવ કેવા સારા ને, ગુરુ કેવા સારા ને, કેમ આપણે કરીએ. એમાં વળી કૃપાળુ દેવે 142 ગાથામાં 10 ગાથા એને આપી. તમે મતારથીની ક્યાં વાત માંડી, અને આપણી દ્રષ્ટિએ તો સામાન્ય છે કે મતારથી તો ગાંડો છે, નથી સમજવી ને, મૂકો લપે ને. આપણે તો બીજું સીધું આપણું આત્માર્થ સાધવો છે તો એમાં જ લક્ષ આપો ને. એને એમ લાગે કે આવા મોટા શાસ્ત્રની અંદર આ વાત બધી ખોટી આવી ગઈ છે, અને આની ચર્ચા. ત્યારે અહીંયા આ મહારાજ સાહેબે એની ટીકામાં સરસ વાત મૂકી કે જો આ બધી વાત તમારી સમજણમાં આવ્યા વગર જાય તો નહીં ચાલે. તમારે આત્માર્થી રહેવું હોય, થવું હોય, તો મતારથીને સમજ્યા વિના છૂટકો નથી. કેમ કે તમારું આત્માથી પણ શુદ્ધ હોવું જોઈએ, નિર્દોષ હોવું જોઈએ, નિષ્પક્ષ હોવું જોઈએ. તમારું આત્માથી પણ ગરબડવાળું હોય ન ચાલે. અને એ જ્યાં સુધી છે ત્યાં સુધી સત્ય મુમુક્ષુ પણ નહીં આવે. એટલે સત છે પણ મતથી અવરાયેલું છે. કૃપાળુદેવના બોધપત્રમાં એક આવે છે કે જીવમાં સાચી મુમુક્ષુતા આવી નથી. આપણને એમ થાય કે આ શું, એવા એવા લોકોને લખ્યું છે, એને લખ્યું છે કે સાચી મુમુક્ષુતા હજી આવી નથી. આ સાચી મુમુક્ષુતા એટલે તમારું આત્માર્થીપણું છે, પણ સાથે મતાર્થીપણું પણ છે. તમારા આત્માર્થીપણામાંથી જો મતાર્થીપણું નીકળી જાય તો તમે બધા મુમુક્ષુ જ છો, અને મુમુક્ષુને અને મોક્ષને બહુ દૂર નથી, બહુ નિકટનો સંબંધ છે. મુમુક્ષુ અવશ્ય મોક્ષ પામે, પણ આત્માર્થીને પોતાના આવા ગુરુ વિશેના મત, જિનેશ્વર વિશેના મત, શાસ્ત્રો વિશેના મત અને પોતાની ક્રિયા વિશેના મત, આ ચાર એવા સૂક્ષ્મ છે, લક્ષમાં ન આવે. આપણે કરતા હોય તો એનો અભિમાન આપણને હોય ને આપણને થાય હું સાચું જ કરું છું, પણ ખરેખર જ્ઞાની દ્રષ્ટિએ આ તને બાધક છે, આ તારું સાચું મુમુક્ષુપણું પ્રગટ થવા દેતા નથી અને આ તને રોકનાર છે. આટલું બધું કરવા છતાં તારી નિષ્ફળતા કેમ, એટલો બધો પ્રશ્ન મૂક્યા છે કે જો મતાર્થી હશો તો કામ નહીં થાય, કરો છો એ જ કરવાનું છે, છો આત્માર્થી, બહુ સાચા છો, સારા છો, ભલા છો, મોક્ષ માટે જ બધું કરો છો, પણ અટવાયા છો. બસ સાધન બાર અનંત કયો, કછુ ઓર રહા ઉન સાધન સે, એ કછુ ઓર રહામાં તમે મતથી પર થાઓ, સતની નજીક જાઓ. સતના સ્વરૂપને સમજવું હોય તો આંતરિક સ્વરૂપ છે સતનું, એટલે અહીંયા કહ્યું છે કે આત્મજ્ઞાન ક્યારે થાય. સદગુરુનું પહેલું લક્ષણ આત્મજ્ઞાન, બહુ સમજીને ચાલજો. સદગુરુનું પહેલું લક્ષણ આત્મજ્ઞાન. આત્મજ્ઞાન ન હોય તો ગમે તેવા બહારના ભપકા હોય સદગુરુ નથી. એક પંથગુરુ છે, મતગુરુ છે, ગચ્છ ગુરુ છે, સંપ્રદાયનો ગુરુ છે, સમુદાયનો ગુરુ છે, કોઈ કુળનો ગુરુ છે, કોઈ સમૂહનો ગુરુ છે, સદગુરુ નથી. આ સદગુરુ અને અન્ય ગુરુ એની અંદર ફેર છે. ક્યારેક સદગુરુ કરતા પણ અન્ય ગુરુ વધારે ચાળા કરે. તો પણ એનાથી જીવનું કલ્યાણ થાય? આત્મજ્ઞાન એમને એમ ન થાય. આત્મજ્ઞાન માટે આરંભ પરિગ્રહનું અલ્પત્વ જોઈએ, મૌન જોઈએ, મનમાં બોજો લાગણી કે આવેશ ન જોઈએ, શાંત અવસ્થા કે વિચાર કરી શકે તેવી પરિસ્થિતિ જોઈએ અને તત્વના ઊંડાણમાં જવાની તૈયારી જોઈએ. આ બધું આત્મજ્ઞાન એ અંદરની ઘટના છે, અંદરની અનુભૂતિ છે, જેનામાં આંતરિક ઘટના ઘટી નથી. આત્મ અનુભવ કે આત્મ સાક્ષાત્કાર થયો નથી અને પાછો ગુરુ થઈને બેસે અને બાહ્ય ત્યાગ જોઈને જ એને ગુરુ માને, એને સત્ય ગુરુ માને, આ મતાર્થીના લક્ષણ છે. બહુ સૂક્ષ્મ વાત, થોડી અઘરી, પણ ઉપયોગ મૂકો એટલે સહેલી. એકવાર આપણે શુદ્ધ બુદ્ધિથી ઉપયોગ મૂકીએ તે વાત સાચી છે. જ્ઞાનનું એક જ લક્ષણ છે વિરતિ, જ્ઞાનનું ફળ એક જ છે, જ્ઞાનનું પરિણામ એક જ છે કે એનામાં તમને ઉદાસીનતા દેખાય. કઈ બાબતમાં ઉદાસીનતા? સંસારના સર્વ પર પદાર્થોમાં ઉદાસીનતા, સંગ પ્રસંગમાં ઉદાસીનતા, એ ક્યાંય પછી એની રસ રૂચિ તમને ક્યાંય જણાય નહીં, કેમ કે એને બધું વ્યર્થ લાગે. એને ખ્યાલ આવી ગયો આત્મજ્ઞાન થયું એટલે, આત્મજ્ઞાન થયું એટલે આ બધું સંસાર માયા છે, આ બધું વ્યર્થ છે, આ બધો ખોટો દેખાવ છે, ડોળ છે, આ બધાનું બાહ્ય સ્વરૂપ એને નગણ્ય લાગ્યું, તુચ્છ લાગ્યું, આખો સંસાર એને તુચ્છ લાગ્યો. આત્મજ્ઞાન નો એનો ગુરુ બની બેસે તો કેટલા બધા સંસારના કાર્યો કરે, આ બધા પ્રત્યે, પદાર્થો પ્રત્યે એને કેટલી બધી રુચિ હોય, રાગ હોય, એનું મન શાંત ન હોય, આમ કરવું છે ને તેમ કરવું છે ને, આમ થવું જોઈએ ને તેમ ન થવું જોઈએ, એની મનની ભૂમિકા જોઈએ તો આપણને લાગે કે એમાં શાંત છે, આ ગહન તત્વ ચિંતન કરી શકે એમ છે. તો કે છે કે આત્માની અનુભૂતિ થઈ છે કે નહીં એને જાણવા માટે કોઈ સાધન નથી. પોતે જાહેરાત કરે તો ખબર પડે, પણ મુનિ સરસ અહીંયા શબ્દ મૂકે છે, કે કદાચ કહીએ કે મને આત્મજ્ઞાન થયું છે, તો પણ વાત કેવી છે? એ તો એ જાણે અને ઉપરવાળો જાણે, એ તો એ જાણે અને ઉપરવાળો જાણે. એ બોલે કદાચ કે મને આત્મજ્ઞાન થયું છે, તમે અમારે શરણે આવો. પણ અન્યને ક્યારે ખબર પડે? એના વીરતી પરિણામ ઉપરથી ખબર પડે. જો બરોબર સમજી લઈએ, કોઈને આત્મજ્ઞાન થયું છે કે કેમ એ અન્યને ખબર પડે એવી કોઈ લક્ષણ ખરા? વીરતી પરિણામ થાય, ઉદાસીનતાના પરિણામ. એટલે એ તો શરત મૂકી છે કે જો એને થયું હોય તો અન્યને થાય. તમે પેલા એને થયું છે કે એની વાત ચાલે છે અત્યારે? તમે અત્યારે એ વાત કરો કે એને થયું છે તો આત્મજ્ઞાન થવાનું પરિણામ શું? કોઈને આત્મજ્ઞાન થયું હોય તો આપણને એમ થાય કે એકદમ સંસાર ઉપર રસ રચ રુચિ બધું ઉડી ગયું છે, ઉદાસીનતા છે. ત્યાગ અને વૈરાગ્ય હવે એના જીવનની અંદર શ્વાસોશ્વાસની અંદર છે. એ તો એકલો જ ચાલે, પછી એકાંતમાં જાય, એ આત્મજ્ઞાન થાય, સંકિત થાય. એટલે કૃપાણુદેવે આત્મસિદ્ધિમાં આપ્યું છે ગાથા 108, તે જિજ્ઞાસુ થાય સદગુરુ બોધ તો પામે સંકિતને. પછી એની દિશા ક્યાં ગઈ? અંતરશોધની તરફ ગઈ. વર્તે અંતરશોધ, એ તો અંતર્મુખ હોય. બાહ્ય ઓછામાં ઓછો નો બિલકુલ બહુ મહત્વનું નહીં, એટલું ન હોય તો બાહ્ય એનો કોઈ આરંભ પરિગ્રહ કોઈ કાર્યક્રમ કાંઈ હોય જ નહીં. પતિ વાત પૂરી થઈ, એ આત્મજ્ઞાની છે. એને આ બધું સંસાર વ્યર્થ લાગે છે. પછી એ કોઈ પ્રોગ્રામ કરીને હરખું છે ને આવું છે ને આવું થવું છે ને આવું બધું હોય એનામાં, તો એ સંસારનો રાગ છે. હા, ઉદય એટલે એમાં પછી આપ્યું છે એટલા જ માટે કે વિચારે ઉદયાધીન. એ તો એની અંદર ઉદયનો પૂર્વ રહેલા કર્મોનો ધક્કો લાગે એ પ્રમાણમાં જ એની વર્તના હોય, એમાં સ્વેચ્છા ન હોય, પોતાની ઈચ્છા ન હોય. પર ભાવોથી જે વિરક્ત થયા છે, આત્મજ્ઞાન એટલે આત્મામાં જે સ્થિત છે અને પરભાવોથી જે વિરક્ત થયા છે, વ્યાખ્યા સરસ આપી છે કૃપાળુદેવે. એટલે એ વાત મૂકી છે કે જેનામાં આત્મજ્ઞાન છે નહીં, આત્મ અનુભવ કે આત્મ સાક્ષાત્કાર થયો નથી, અને પાછા ગુરુ થઈને બેસે અને બાહ્ય ત્યાગ જોઈને જે એને સત્ય માને ગુરુને, એ મતાર્થી. જો ગુરુની વાત નથી, ગુરુને જે કરવું એ કરે, ગુરુનો આપણે ઠેકો લીધો. પણ આપણામાં મતાર્થી પણ ન જોઈએ. આવા કોઈ હોય એને આપણે ગુરુ માનીએ તો આ આપણું મતાર્થીપણું છે. તો સાચો ગુરુ કોણ એનું ઓળખાણ આપે છે પરિણામથી, કે પરિવર્તન લાવે, ક્રાંતિ કરે, જેની હાજરીમાં પરિવર્તનની ઘટના ઘટે. અને ઓલો અસદગુરુનું એક લક્ષણ બહુ વ્યવસ્થિત જરા આપ્યું છે, ગમે નહીં એવું, કે એને એનામાંથી કોઈ ચાયલો જાય અને સદગુરુને એની કોઈ ચિંતા, સદગુરુનું કોઈ ચિંતા ન હોય કે આજે આ આવ્યો ને કાલે આ આવ્યો ને ઓલો કેમ નથી આવતો ને આ ક્યારે આવશે ને આપણો આ કેમ દેખાતો નથી, જરા તપાસ તો કરો. એ સદગુરુનું લક્ષણ નથી. આને તો હાજરી પુરાતી હોય, નોંધ થતી હોય, અને પછી ઓલો નો આવ્યો ને જદી આવે તે દીને બરાબર ફટકારે, જાહેરમાં એની ફિરકી ઉડાડે. આ અસદગુરુના લક્ષણ છે બધા. અરે આત્મજ્ઞાની પુરુષને કોણ આવ્યો, કોણ નહીં, શું કામ આવ્યો, શું છે, એ પોતાનું જે કાર્ય કરતા હોય એ નિરપેક્ષ છે, એ નિષ્પક્ષ છે, અને એ સ્વભાવમાં સ્વરૂપમાં રમણતા છે. જો લક્ષણ તો જુઓ, એનામાં ન હોય અને આપણને આનંદ થાય, ઓહો મહિના પછી ખબર પડી ગયો આને કાંઈ નહોતો આવ્યો, તારે શું કામ છે અહીંયા, એ કયો ધંધો માંડ્યો છે. સદગુરુ આવું નહીં કરે કે છે, આ લક્ષણ બતાવે છે બહારના. એટલે પરંપરાથી ગુરુ આ બધા જાણવાનું. એટલે આનંદ ગંજીએ આની ઓળખાણ આપીને કહી દીધું કે આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી એટલે શું? દ્રવ્યલિંગી, દ્રવ્યથી બરાબર શું પણ, લિંગ એટલે ચિહ્નો, મુનિપણાના ત્યાગીના બધા ચિહ્નો લક્ષણો બહારથી એ બધા ધારણ કરે. જો તિલ ત્રિપેક તાણવાનું હોય ત્રિપુણ તો ત્રિપુણ તાણે, માળા પહેરવાની તો માળા પહેરે, બેરખા પહેરવાના તો બેરખા પહેરે, કમંડળ લેવાનું હોય તો કમંડળ હાથમાં લે, મુપત્તિ બાંધવાની તો મુપત્તિ બાંધે. આ બધા લિંગ છે, આ દ્રવ્યલિંગી છે. એટલે બહારથી બધા જે કાંઈ છે વાઘા પહેરી લીધા. આજે સ્ટેજ ઉપર કોઈને સાધુનો વેશ લેવો હોય તો એ સાધુ કેવો હોય? દ્રવ્યલિંગી. દ્રવ્યલિંગી એટલે એક્ઝેક્ટ સાચા સાધુને પણ ઝાકો પાડે, સાચા સાધુને પણ એવો એનો વેશ હોય જબરજસ્ત, એમાં જરાય ફેર ન થાય. લોકો ભૂલી જાય કે આ સાધુ છે કે બીજો બહુરૂપી છે, ખબર ન પડે. બહુરૂપી પણ આવે અને એ ઠોઠ નિશાળીયાને વતેણા ગણા. જોજો એનું તમે એટલો બધો પરિગ્રહ હોય એનો. હવે આ ત્યાગી છે, આનો આટલો પૈનો લબાચો, એનો સામાન, એનું બધું વાત મૂકી દો. કઈ ઉદય મહેતા કરીને ગુજરાતનો બહુ મોટો નાથ હતો, ઉદયન મહેતા પાટણનો મંત્રી હતો, યુદ્ધની અંદર લડતા પણ રોજ સામાયિક કરવાનો, પ્રતિક્રમણ કરવાનો નિયમ એ બધું કરે, રણભૂમિમાં કરે. અને એમાં એ ઘવાયા અને એનો જીવ જતો નહોતો અને રણ મેદાનમાં પડ્યા હતા. હવે થોડી વારમાં જ એનું એમ લોકોને લાગ્યું કે આનો જીવ ખસી જશે, પણ જીવ જાય નહીં. એટલે પૂછ્યું કે કેમ તમને શું તકલીફ છે, તમારે કંઈ કહેવું છે, કેમ આમ તમે પીડાવ છો છતાં તમારો જીવ છૂટતો નથી? તો કે મારે મરતા પહેલા સાધુના દર્શન કર્યા, રજો કરી. ભલા બાકીના કે અહીંયા આ યુદ્ધના મેદાનમાં સાધુને લાવવો ક્યાં, અને ક્યાં સાધુને? આજ કેટલાય વિહારમાં નજીકમાં છે ને. તો ઓલા એ કીધું કે આપણો ભવાયો છે એ જુદા જુદા રોજ વેશ લે છે, આપણે એને કહીએ કે તું આનું કલ્યાણ થઈ જાય બિચારાનું, તું વેશ લઈ લે સાધુ. સાધુના વેશનું એમે બધું બરાબર સમજાયું શ્રાવકોએ. ભવાઈએ કીધું એની કિંમત જે કાંઈ છે ચૂકવવાની, બધું નક્કી થઈ ગયું. અને ઓલો આવીને ઉભો રહ્યો ધર્મલાભ. જેવો ધર્મલાભ કીધો એટલે ઓના તો અમને જોયું ની સામે અને તરત જ દેહ છૂટી ગયો. દેહ છૂટી ગયો પણ ઓલાની સ્થિતિ બદલાઈ ગઈ. બહુરૂપી કે આ ગુજરાતનો નાથ, પાટણનો મંત્રી ઉદય મહેતા, એણે માત્ર મારા વેશ ઉપરથી મને નમસ્કાર કર્યા અને પુણ્યને પ્રાપ્ત કરી ગયો, તો એ વેશની આટલી તાકાત છે, તો હવે હું આ વેશ ઉતારું? આ માત્ર વેશધારી, આ દ્રવ્યલિંગી, આ દ્રવ્યલિંગી ઉપર પણ આવો પરિણામ આવી ગયો, ભાવ આવી ગયા અને તરત જ ભાવલિંગી થઈ ગયો. આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી છે. જે સદગુરુ છે, મુનિ છે, તેને આત્મજ્ઞાન છે. એક કે છે મહિલાને જાણતા નથી. જો પેલી જ વાત ચાલે છે અત્યારે, સદગુરુની જ ચાલે છે. એક કે છે કે મતાર્થીને કે છે સદગુરુ મહિલાને જાણતા નથી. રિદ્ધિ સિદ્ધિ લબ્ધિઓ હોવા છતાં પણ આત્મજ્ઞાની નથી. જો મુનિશ્રી આપણને એકેય વાતે છોડતા નથી. આપણને એમ થાય કે આટલી રિદ્ધિ છે, કે છે, એમ થાય છે, એને બધી ખબર પડી ગઈ. આ બધી રિદ્ધિ સિદ્ધિ છે, આત્મજ્ઞાનના લક્ષણ નથી. અઠવાદીને હોય, યોગ કરતો હોય યોગના, એને ચોરને પણ હોય તાળા કેમ તોડવા વિદ્યા હોય, આ બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી શકે, અંધકારમાં ચાલી શકે, તિજોરીના તાળા ખોલી શકે, એના ઉપર તાટક વિદ્યા કરે. આવી યોગની અંદર આઠ પ્રકારની લબ્ધિ મળે. અણીમાં બહુમાં પોતાનું શરીર હળવું કરે, આ કરે તે કરે. અહીંયા સ્પષ્ટ કે છે કે રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિ હોવા છતાં જો આત્મજ્ઞાની નથી તો શાસ્ત્રમાં તેને સદગુરુ કયા નથી. હવે મુમુક્ષુ ની મોટા મોટી નબળાયા, મોટા મોટી નબળાયા કે જરાક અસામાન્ય જુએ, થોડીક રિદ્ધિ જુએ, થોડાક ચમત્કાર જુએ, થોડુંક એને આમ કહી દીધું ઓલાને, ઓલાનું આમ જ કહેતા હતા, એને આમ જ થયું, યોગાનું યોગે થયું, કાગનું બેસું તાળનું પડવું થયું, જે થયું તે હોય ખરા એવી કદાચ દ્રષ્ટિ લબ્ધિ હોય, રિદ્ધિ પણ હોય, પણ જ્ઞાની શાસ્ત્રો પોકારીને કહે છે કે રિદ્ધિ સિદ્ધિને લબ્ધિ હોવા છતાં આત્મજ્ઞાન ન હોય તો એ સદગુરુ નથી. આ પહેલી ભૂલ જે છે એ ચાલે છે ચર્ચા, એ સદગુરુ નથી. સદગુરુ તો આત્મજ્ઞાન હોય તો જ છે, નહીં તો નથી. તો રિદ્ધિ સિદ્ધિ એ એનું લક્ષણ નથી, લબ્ધિ એ પણ સદગુરુનું લક્ષણ નથી. એટલે આવા લક્ષણથી કોઈ માની લે અને કોઈ પ્રભાવમાં આવી જાય, કોઈ અંજાઈ જાય કે જુઓ એ આમ કરી શકે છે, એને આમ કર્યું, ઓલાને આમ કીધું હતું, એના ઘરે ગયા ત્યારે આમ થયું, એને ઓલાના ભાઈને આમ કીધું હતું એટલે આમ થઈ ગયું, આવું બધું તો ઘણું ચાલે છે, કહેતો તો ને કહેતી હતી. આમાં પાછું વસ્તુ એકાની હોય અને રજૂઆત થાય ત્યારે સત્તરાની થાય, કારણ કે એના જે ભક્તો છે ને એની અંદર મોટામાં મોટું આ અવગુણ છે. ચેલકાઓની અંદર હંમેશા અવગુણ હોય, ચેલકાઓ ગુરુને માપી ન શકે, ચેલકાઓ કોઈ દી ગુરુનું પરીક્ષણ ન કરી શકે, શિષ્ય કરી શકે, શિષ્ય ઊભો થઈ જાય કે આત્મજ્ઞાનનું લક્ષણ નથી, વાત મૂકી દો આપણે અહીંથી હાલો હાલતા, આમાં આપણું કલ્યાણ આ શિષ્યની તાકાત છે, ચેલકાઓની નથી. ચેલકાઓ એકાની વાત ખતરનાની કરે, અરે એને તો પછી આમ હતું ને તેમ થયું, પછી આપણે મૂળ વાતમાં જાય ને મૂળભાઈને મળીને ત્યારે ખબર પડે કે વાતમાં માલ તો કાંઈ નહોતું, પણ આ ફરી ફરીને વાત જે આવે બધી. તો અહીંયા સ્પષ્ટ કહ્યું, રિદ્ધિ સિદ્ધિની લબ્ધિ હોય પણ આત્મજ્ઞાન ન હોય તો શાસ્ત્રમાં તેને આત્મ સદગુરુ કયા બેસે વાત. આ એની રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિથી સદગુરુ પણ મનાવાતું હોય ત્યાં શું થાય કે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિનો ઉપયોગ કરે. જ્ઞાની કોઈ દી ઉપયોગ જે આવે શક્તિ એને સમાવી દે ન પડે, એટલે અહીંયા કે છે કે એનાથી, એટલે આપણને અસદગુરુથી ચેતવવાની અને સદગુરુને પ્રાપ્ત કરાવવાની આટલી બધી ચિંતા કૃપાળુ દેવ શું કામ કરે છે? કૃપાળુ દેવે આ મતારથીનું પ્રકરણ શું કામ મૂક્યું? સાહેબ અમને અસદગુરુથી ચેતવવા માટે તમે આટલી બધી કાળજી લ્યો છો, તમે આ બધી માથાકૂટમાં શું કામ પડ્યા છો? કેટલી વાત કરે છે કે આ વાત એટલા માટે કરવી છે કે આધ્યાત્મ માર્ગની યાત્રા જેને કરવી છે, આત્મ ધ્યાન જેને પ્રાપ્ત કરવું છે, આત્મ અનુભૂતિ જેને કરવી છે, આત્મ દર્શન જેને કરવું છે, આવું અલૌકિક કાર્ય, દિવ્ય અને અદ્ભુત કાર્ય કરવા માટે મહત્વની વ્યક્તિ જો કોઈ હોય તો તે સદગુરુ છે. સ્પષ્ટ, સદગુરુનો ઇનકાર નથી, સદગુરુનો નકાર નથી, સદગુરુની સ્થાપના છે કે છે જ. મુમુક્ષુને સદગુરુનો યોગ થવો જ જોઈએ, એટલે અમે સદગુરુની વાત કરીએ છીએ આટલી બધી, અને એ શક્ય ત્યારે જ બનશે કે જ્યારે તમને આવા સદગુરુ મળશે. કારણ કે આત્માને ઓળખવાની પ્રક્રિયા, આત્માને જાણવાની પ્રક્રિયા, એની હાજરી વગર ન થાય એવું જો તત્વ હોય તો વ્યક્તિ નથી કીધી, તત્વ કીધું છે. સદગુરુ વ્યક્તિ નથી પણ સદગુરુ તત્વ છે, સદગુરુ ચેતના છે, સદગુરુ અસ્તિત્વ છે અને પ્રગટ થાય છે દેહ દ્વારા. બેસે છે વાત? ઉપયોગ નથી, જ્યોતિષ વિદ્યા નથી થતું. જ્યોતિષનું જ્ઞાન પણ જબરજસ્ત એમનું, એ પણ એને સમાન સામુદ્રિક વિદ્યાનું જ્ઞાન એ પણ બરાબર. એટલે એ બધી લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ હોય પણ એનો ઉપયોગમાં કંઈ ન હોય. અહીંયા કહ્યું છે કે સદગુરુ ચેતના છે, અસ્તિત્વ છે, એ પ્રગટ થાય છે એ દેહ દ્વારા, વ્યક્તિ દ્વારા, એ પરમ તત્વ છે. એટલે આપણે ત્યાં સદગુરુ શબ્દ કૃપાળદેવ આપ્યો. પતંજલિ એ કયો શબ્દ આપ્યો? ગુરુ નામ ગુરુ એટલે પરમ ગુરુ. આ તો ગુરુ નો ગુરુ છે. કૃપાળદેવે આ મંત્ર આપ્યો, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. તારો આત્મા જો સહજ છે એટલે કષાયોથી મુક્ત છે, કર્મથી રહિત છે, આવી કોઈ પણ પ્રકારની ક્લેશ સંકલેશ વગરનો છે. તો સહજ સ્વરૂપ આત્માનું, નિર્મળ સ્વરૂપ આત્માનું, શુદ્ધ સ્વરૂપ, ઈચ્છા રહિતનું સ્વરૂપ આત્માનું, એ તારો પરમ ગુરુ છે. તો ગુરુને ગોતવા જામાં આવે. જેમ ભગવાન બુદ્ધે આનંદને કહ્યું, મરણ પથારી હતા અને આનંદ રોગ કકડ કરે છે, પ્રભુ આપ જશો પછી અમારો નાથ કોણ? અમે માર્ગમાં ક્યાંય સંદેહ થાય, અટવાઈએ, શંકાઓ થાય, અમારું સમાધાન કોણ કરે? ત્યારે બુદ્ધનું જબરજસ્ત એ વાક્ય છે, આત્મદીપો ભવ, તું જ તારો ગુરુ, તું જ તારો ગુરુ. એ ઘટના જે બુદ્ધના જીવનમાં આનંદની બાબતમાં બની છે, એવી જ ઘટના કૃપાળુદેવના જીવનની અંદર સૌભાગ્ય બાબતમાં બની છે, અને લઘુશ્રી બાબતમાં, લઘુરાજ સ્વામી બાબતમાં બની છે. લઘુરાજ સ્વામીને થયું કે આ મુનિપણું મારું એ પરમ કૃપાળુદેવના સત્સંગમાં અંતરાય રૂપ છે. ખંભાતથી જાય છે રાડજ અને કૃપાળુદેવ કહે છે કે તમારા મુનિપણાના આચાર છે, તમારાથી ચોમાસાની અંદર જે સ્થાનમાં ચાતુર્માસ હોય એ સ્થાનની બહાર જવાય તો કે તમને મળવા આવ્યો છે. અંબાલા લાવીને ઉભા રહ્યા છે અને કહ્યું કે આજ્ઞા મંગાવી છે, તો કે આજ્ઞા મંગાવવા તો આવ્યો છું, તમારાથી કેમ અવાય? તો હું ચાલ્યો જાઉં. તો હવે ને જ ચાલે જાઉં. હવે તો કૃપાળુદેવને પૂછવું છે. એટલે ઓળો કે કેવું છે, કૃપાળુદેવના ધ્યાનમાં લાવવું છે કે તમે અહીંયા આવ્યા છો, માટે તમે જશો ને. અંબાલાલ કઈ જેવા તેવા નથી, ઉભા રહ્યો મુનિ, પાછા જ જવાનું. હવે આવ્યા છો તો હું પ્રભુ પાસે જાઉં, વાત કરું અને એ જે કઈ કે એમ કરવાનું. હવે તમારે તમારી ઈચ્છા એ કઈ નથી કરવું અને મારા કહેવાથી પણ કઈ નથી કરવાનું. કૃપાળુદેવ પાસે ગયા. કૃપાળુદેવ કહે કે મુનિથી અવાય નહીં. હવે એને મુનિની ઉપરની કરુણા એટલી બધી કે જો મુનિનું જે શાંત થતો હોય, સમાધાન એને થતું હોય તો ચાલ્યા જાય, પણ જો ક્લેશ સંકલેશ રહેતો હોય તો ભલે અહીંયા આવે. સંદેશો આપ્યો મુનિ, શરૂ કર્યું પાછા કે મારા ભગવાન આ ઈચ્છે છે કે મારાથી અવાય નહીં, મારાથી જીના જ્ઞાનો ભંગ. હું મુનિ છું, મુનિપણામાં જીનેશ્વર પરમાત્માના જે આચાર કલ્પ છે એનો ભંગ મારાથી થાય નહીં. પાછા ગયા અને બીજે દિવસે સવારે કૃપાળુદેવે સૌભાગભાઈને મોકલ્યા, જાઓ મુનિને એકલા બોલાવી અને આ મંત્ર આપજો કે મુનિ શોક ન કરશો, પ્રભુએ તમારા માટે મંત્ર આપ્યો છે. જેમ બુદ્ધે મંત્ર આપ્યો આનંદને કે અપ્પ દીપો ભવ, તું જ તારો ગુરુ થા, એમ સૌભાગભાઈ, એમ સૌભાગભાઈ દ્વારા પરમ કૃપાળુદેવે એ મંત્ર મોકલાવ્યો લઘુરાજ સ્વામીને. સહજાત્મ સ્વરૂપ તારું પોતાનું, તમારા આત્મ સ્વરૂપને નિર્મળ કરો. આ ગુરુનામ ગુરુ તો તમે જ તમારા ગુરુ છો. અદ્ભુત મંત્ર છે. જ્યાં સુધી એ સ્થિતિ નથી આવી ત્યાં સુધી સદગુરુ છે. પણ સદગુરુની અનુપસ્થિતિમાં શું કરવું? સદગુરુ ન હોય તો શું કરવું? સદગુરુનો યોગ ન થતો હોય તો શું કરવું? આ બધા એટલા બધા આપણે સાંભળીએ છીએ ને, વાદ વિવાદ, તર્ક, અર્થ વિનાની બધી ચર્ચાઓ કે ન હોય તો શું કરવું? જવાબ છે કે તું જ તારો ગુરુ છો. પણ કઈ અવસ્થામાં? તારી રાગ દ્વેષ રહિત અવસ્થા, તારી કષાય રહિત અવસ્થા. અને તું જે વિચારીશ તને જ માર્ગદર્શન મળશે. ગઈકાલે વાત કરી હતી કે અંદર વિચાર કરનાર બેઠો છે, જવાબ આપનાર પણ બેઠો છે. પણ તું સાંભળતો નથી. સંસારના સંગને કારણે, રાગ દ્વેષને કારણે, કષાયોની નિમિત્તને કારણે તું સાંભળતો નથી અંદરનો અવાજ. ભાઈ, ઘડીભર તું જરા એક ઘડી સ્થિર થઈને, અંતર્મુખ થઈને બેસ, તને જવાબ મળ્યા સિવાય રહેશે નહીં. એ વાતને કૃપાળુદેવે સરસ એક આગળના પત્રમાં કહ્યું છે. હે આર્યજનો, અંતર્મુખ થઈ દેહમાં દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. જો આ પદ્ધતિ બતાવી છે, આ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ મંત્રનો જાપ કરવાની પદ્ધતિ છે. દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો, આ તમામ અંતર્મુખ થઈ, પેલા અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો. કયો આત્મા? દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. આ ગુરુનામ ગુરુ, આ આત્મદીપો ભવ, તું જ તારો ગુરુ થા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સદગુરુ ન મળે તો કાંઈ નહીં, પરમ ગુરુ તારામાં બેઠો છે, એ પકડાય તો ઘણું છે. સદગુરુ આ દ્રષ્ટિ કરાવે છે, સદગુરુ આ દ્રષ્ટિ કરાવે છે. એટલે અત્યારે આ સદગુરુ આપણને આ દ્રષ્ટિ જ કરાવે છે. કૃપાળુ દેવના બધા પત્રો આ સદગુરુનો બોધ છે. રચનામૃત છે, અને કોઈ કે મને નથી મેળ્યા તો ભાગ્ય એનું, કરમ એના. આર્ય સદગુરુ સાક્ષાત બેઠા છે, પ્રત્યક્ષ છે, રૂબરૂ છે, હાજરા હજુર છે. એક પાનું ઉઘાડો ને સદગુરુ તમારા સાથે બેઠો છે. હું તમારાથી અસમીપ નથી એમ કહે છે. ગોપીઓને ઘામે રસના સામે એનો જોડીદાર ગમે તે હોય, એને એમાં શું દેખાતું હતું? કૃષ્ણ દેખાતું. એમ વચનામૃત વાંચનારને શું દેખાય? કૃપાળુદેવની વાણી જ દેખાય. એમાં હું બોલું છું એમ કે અહીંયા વસંતભાઈ કહે છે, એને એ જ દેખાય. આ શબ્દો જયારે બોલીએ ત્યારે તમને એ જ થાય કે ઓહો, આ તો કૃપાળુદેવના શબ્દો છે. અનંત અપાર આનંદ અનુભવશો. અરે તમે રહસ્યમય જુઓ, કૃપાળુદેવે વાત મૂકી આ બધી, કે સદગુરુની વાત મૂકી કે જોજો, ક્યાંય ભૂલ નહીં કરતા, નહીં તો તમે તમારા સદગુરુ થઈ જાજો. અમારા વચનના સહારે તો તમે પરમગુરુ થઈ જશો. ઘણી વાર લોકોને એમ થાય, ઢીલા પડી જાય કે હવે ક્યાંય સદગુરુ નથી, તો એના વિના તો કાંઈ ભેગું નહીં થાય. જેની હાજરીમાં થાય તો જ આપણું પરિવર્તન આવે. હવે હાજરી તો ગોતવી પડશે, ગોતવી નહીં પડે. આ વાત બેસી જાય કે જે કઈ છે, તું જ્યાં છો ત્યાં તારી પાત્રતાને ઉત્કૃષ્ટ બનાવ, તારી યોગ્યતાને ઉત્કૃષ્ટ બનાવ, તારા ધ્યાનને અંતર્મુખ બનાવ, જગત તરફથી તારી દ્રષ્ટિને હટાવી લે, તો સદગુરુ તારાથી દૂર. આ વાત બેસવી બહુ આકરી છે. એટલે કે છે કે માત્ર વ્યક્તિ નિષ્ઠા નહીં પણ તત્વ નિષ્ઠા જોઈએ. જો સદગુરુ તત્વ હોય તો એ મારામાં પણ છે. વ્યક્તિ હોય તો કોક ગોતવો પડે, પણ જો સદગુરુ તત્વ હોય તો પછી પ્રત્યેક આત્મા એ તત્વરૂપ છે. પરમગુરુ વ્યક્તિ નિષ્ઠા નહીં. એટલે કે છે, જે મતારથી છે તે સદગુરુને ન સમજવાની પહેલી ભૂલ કરે છે. જુઓ અહીંથી પેલું જાય, આપણે ચાર લેવાના છે એટલે હવે બીજા લક્ષણ ઉપર જાય છે, પણ પેલું લક્ષણમાં આપણે ક્લિયર થઈ જાય કે જે મતાર્થી છે તે સદગુરુને ન સમજવાની પેલી ભૂલ કરે છે. સદગુરુને સમજી શકતો નથી અને અસદગુરુમાં સદગુરુનું આરોપણ કરે છે. આ ગાથા એ જ છે કે અસદગુરુમાંથી બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મના તે ગુરુમાં જ મમત. એટલે સદગુરુને ન સમજવાની પહેલી ભૂલ આ મતાર્થીની, ફર્સ્ટ મિસ્ટેક, ક્યાં ભૂલી ગયો આઈ કે છે. બીજી ભૂલ જીન પરમાત્માના સ્વરૂપને સમજવાની, ત્રીજી ભૂલ સતશાસ્ત્રના સ્વરૂપને સમજવાની, અને ચોથી ભૂલ એના વ્રત અને ક્રિયામાં. આ ચારેય ભૂલ તરફ કૃપાળુદેવને ધ્યાન દોરવું છે અને એટલા જ માટે મતાર્થીનું પ્રકરણ 10 ગાથામાં આપ્યું છે. એટલા જ માટે આપ્યું છે કે મતાર્થી નહીં હોય, જાય નહીં મતાર્થ ત્યાં સુધી જીવને આત્મલક્ષ ન થાય. સ્પષ્ટ આપી દીધું એ મતાર્થી જીવને થાય ન આત્મલક્ષ. આ જ્ઞાનીની વાણી છે કે આત્મલક્ષ નહીં થાય તને તો તારું ડાપણ મૂકી દે. એટલે એ વાત મૂકીને કે છે કે અસદગુરુ છે એ તો કે છે તને કોઈ દી છૂટવા દેશે નહીં, ઓલાને કોઈ દી છૂટવું નથી. એ કે છે કે આ ચુંગાલમાંથી છૂટી તેમને પાસે પહોંચવું નથી, અસદગુરુ છૂટવા દેશે નહીં અને ઓલો છૂટવા. આવી જેની અવસ્થા છે એ મતાર્થી, કે જે પરંપરાગત ગુરુના ચૂડમાંથી ચુંગાલમાંથી છૂટવા માટે ઈચ્છતો નથી. એટલી બધી અહીંયા ગંભીર વાત મૂકી છે, પણ આપણે વિચારના લેવલ ઉપર લઈ, કોઈ પણ પ્રકારનો વિભાવ ન થવો જોઈએ, કોઈ પણ પ્રકારનો દુર્ભાવ કોઈ પ્રત્યે ન થવો જોઈએ, અભાવ ન થવો જોઈએ. આ તો પોતાના સહજ આત્મિક કલ્યાણ માટે વિચારવાની ભૂમિકા છે કે પોતે ક્યાંય બંધાયેલા હોય તો નીકળી જવું. આ વાત એટલા માટે મૂકી છે કેમ કે જ્યાં સુધી આવો યોગ ન થયો હોય ત્યાં સુધી જીવ કોઈને કોઈ મતમાં તો હોય જ, કોઈને કોઈ સંપ્રદાયમાં હોય, કોઈને કોઈ ગચ્છમાં હોય, કોઈને કોઈ સંઘાણામાં હોય, એ તો હોય જ. જગતના જીવો કોઈને કોઈ મતમાં હોય એ વાત મૂકી છે કૃપાળુદેવે 254માં. શું મૂક્યું છે? પ્રત્યેક જીવ કોઈને કોઈ મતમાં હોય જ છે, હોય જ છે. એટલે હવે આત્મસિદ્ધિ આવી ત્યારે અહીંયા વાત મૂકી કે હોય, જે બધા જ છીએ એ કોઈ ને કોઈ ક્યાંય ને ક્યાંય ગોઠવાયેલા છીએ, શ્રદ્ધાપૂર્વક છીએ, આસ્થાપૂર્વક છીએ. પણ હવે કે છે કે જો તને સદગુરુની ઓળખાણ થાય તો તું એ ચુંગાલમાંથી નીકળવાની તારી તૈયારી હોવી જોઈએ. જો તું એમ કે હું એમાંથી નીકળું નહીં તો આ લક્ષણ મતાર્થી, આ લક્ષણ મતાર્થી. જો તને એમ થાય કે ના 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 હવે અમારે અમારું છોડી અને કૃપાળુદેવના કેમ આવાય, કૃપાળુદેવના શરણે કેમ આવાય, અમે તો સ્થાનકવાસી, અમે તો દેરાવાસી, અમે તો તેરાપંથી, અમે તો દિગંબરી, અમારા તો આ ગુરુ, અમારો આ સંપ્રદાય, એના આ મહાત્મા, આ અમારા પાછા કુળને સાથે, આ અમારા ગામના એ દીક્ષા લીધી છે, આ અમારા કુટુંબમાં લીધી છે, હવે અમારે તેના બધા વ્યવહાર જાળવવા પડે. આ બધા લઈને એની ચુંગાલમાંથી જે છૂટતો નથી આ મતાર. જન્મજાત થયો હોય એ કુળગત થયું હોય, એટલે કહ્યું ને કે માને નિજ મત વેશ નો, એટલે પોતાના માનેલા મત ને વેશ છે જેની પાસે. દરેક જીવ જન્મજાત કોઈ ને કોઈ મતની અંદર હોય છે, જન્મજાત કોઈ ને કોઈ મતમાં હોય છે. જેમ અનેક પ્રકારના સંસ્કારો એની ધારા લઈને જીવ આવે છે, એમ આ પણ એક શ્રદ્ધા લઈને આવે છે. હવે કૃપાળુ દેવ કહે છે કે આની અંદર એ દ્રવ્ય લિંગી છે કે ભાવલિંગી છે, આ એને જોવાનું. અને જ્યારે એને ભાન થાય કે આ દ્રવ્ય લિંગી છે, અહીંયા આત્મજ્ઞાન નથી, બાકીનું બધું હોવા છતાં, તો એને એની ચુંગાલમાંથી નીકળી જવું જોઈએ અને પોતાની એવી યોગ્યતા કરે સદગુરુનો યોગ પ્રાપ્ત થાય. ન થાય તો અહીંયા વાત મૂકી છે કે તું ગુરુનો ગુરુ છો, એટલે સુધી પોતાના આત્મવિકાસની આખી પ્રક્રિયા એને સાધવાની છે. અને એમાં માત્ર ગુરુથી નથી, ગુરુથી આવ્યો તો પછી આગળ હવે દેવની વાત આવશે, સત્શાસ્ત્રની આવશે. અને આત્મસિદ્ધિમાં 9-19 ગાથામાં કીધું કે પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય તો સત્શાસ્ત્ર છે, આ સત્શાસ્ત્ર તારે કેવી રીતે ઓળખવા, એ પણ આવશે, આ મતારથીના લક્ષણમાં આવશે. કૃપાળુ દેવની આ આત્મસિદ્ધિની રચના બહુ સુરેખ અને સંકલનાબદ્ધ છે. આપણું તરત જ અનુસંધાન થવું જોઈએ. એણે મોક્ષના 3 દરવાજા આપણને આપ્યા. એક સદગુરુનો, સીધે સીધો વિના પ્રયત્ન વયો જા સદ્ધો મોક્ષમાં, પણ સાહેબ નથી તો બીજો કે સત્શાસ્ત્ર, આત્માના. આત્માના શાસ્ત્રમાં પણ તારી પાત્રતા જોઈએ, પણ સાહેબ એ આત્માને શસ્ત્ર એવી પાત્રતાનો અભાવ છે, કઈ વાંધો નહીં. ત્રીજો દરવાજો, જે સદગુરુએ કીધા છે એનું અવગાહન કરવું, એમાં તારી બુદ્ધિ ડોયડ્યા વિના, ડખો કર્યા વિના, હજી પણ કરી મતાંતર ત્યાગ, અને ક્યાંક મતાંતર ઉછળે, અભિમાન ઉછળે, અજ્ઞાન ઉછળે, એ હંમેશા ઉછળે, એ વાત કરે ત્યારે ઉછળી નહીં શકે, આપણને ખ્યાલ આવી જાય, બોલે એના ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે આની પાકડતા નથી પણ આનો ઉછાળો છે. તો કે તારે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય. આ ચોથો ચેલો માર્ગ, ચેલો દરવાજો, એટલી બધી વાત મૂકી છે. એ બધી વાતને સંકલન લઈને મતારથી ની અંદર એક એક આ પાછા આપણા આવે, આ દરવાજા જે આપણે બંધ કર્યા છે ને એના ઉપર ટકોરા મારે છે. બહુ સરસ રીતે ગૂંથણી તો એટલી બધી સંકલન છે, ગાથાઓનું પણ અરસપરસ, અને એની પાછી એની પોતે ને પોતે જે જે મૂંઝવણ છે એનો ઉકેલ પણ. હવે પ્રત્યક્ષ સદગુરુ આવો ઉકેલ ન આપી શકે, એવો ઉકેલ જો આ મળતો હોય તો આપણે પછી શું કેમ માથાકૂટ કરવી કે મને સદગુરુ મળ્યા નથી. એલા તને પ્રત્યક્ષ પરોક્ષની ચિંતા મોક્ષ, સદગુરુ કે અસદગુરુ એની ચિંતા કર. જો સદગુરુ હોય ને પરોક્ષ હોય તો મને માન્ય છે, અને પ્રત્યક્ષ હોય તો પણ જો અસદગુરુ હોય તો માન્ય નથી. આ ગણિત બહુ સીધું સાદું સરળ છે, સમજાય એવું છે કે પ્રત્યક્ષ બહુ સરસ, ઉત્તમ, ઉત્કૃષ્ટ, સોનામાં સુગંધ, પણ સદગુરુ હોય તો. હવે સદગુરુ છે પણ પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે, કઈ વાંધો નહીં, તારું કલ્યાણ થશે. સદગુરુ છે ને તો તત્વ સદગુરુ મહત્વ છે કે પ્રત્યક્ષ પરોક્ષ મહત્વ છે? હા, હવે પરોક્ષ છે ત્યારે તારે એક પ્રયત્ન કરવો પડશે કે તું એની પ્રત્યક્ષ થઈ જા. એ તારાથી પરોક્ષ છે, એ માન્ય છે, એ તો ગયા હવે નથી. પણ એક ઉપાય છે, તું એને પ્રત્યક્ષ કરી શકે નહીં, બસ તો તું પ્રત્યક્ષ થઈ જા. પ્રત્યક્ષ વાત સાચી, એકમાં ગુરુને પ્રત્યક્ષ થવું છે અને એકમાં તારે ગુરુને પ્રત્યક્ષ થવું છે. હવે ગુરુ તને પ્રત્યક્ષ નથી થયા ગમે તે કારણે, તો બીજો રસ્તો તારા ઉપર છે, તું ગુરુને પ્રત્યક્ષ થા. જે પરોક્ષ છે એને તું પ્રત્યક્ષ થઈ જા તો કામ થઈ જાય, સિદ્ધાંત એમને જળવાઈ રહે અને તારું પણ કામ અટકે. પણ જીવને ક્યાં ને ક્યાંય કોને ખબર, એ એટલો બધો ખોટે ખોટો મૂંઝાઈ જાય. ઉદાસીનતા છે અહીંયા, ક્યાંય બાહ્ય લક્ષણો ઉપર સદગુરુ મૂક્યા જ નથી. ઉલટાનું ચેતવા છે કે બાહ્ય લક્ષણોના આધારે સદગુરુનો નિર્ણય થઈ શકે નહીં, ચૈતવા છે. અને આપણા મગજની અંદર એમણે કીધું બહુ સરસ કે પરંપરાગત આપણો સંસ્કારો શું છે, કે બાહ્ય લક્ષણોથી સદગુરુને ઓળખવા, બાહ્ય ચિહ્ન અને લિંગથી સદગુરુને ઓળખવા. તો અહીંયા એના પાડી દીધું. વાત થોડી પોતા ઉપર આવે છે, અને આખી આત્મસિદ્ધિ છે ને એ શિષ્યના અપેક્ષા ઇચ્છો, ગુરુને માટે નથી. ગુરુ પામી ગયા છે એ પછી સદગુરુ અને અસદગુરુ એનું, ગુરુનું ગુરુ જાણે અને ચેલાનું ચેલો જાણે. પેલું કર્મના સિદ્ધાંતના કાવ્યમાં આવે છે ને કે ગુરુનું કહ્યું ગુરુ ભોગવે અને ચેલાનું ભોગવે ચેલો, કર્મનો હોય કોયડો અલબેલો. તો એ માથાકૂટમાં ન પડવું. બહુ સરસ અહીંયા કહે છે કે આ અમારી વાત કંટાળ્યા વગર, બુદ્ધિને ડોળ્યા વગર. મહારાજ સાહેબ તો જરા વધારે આપણે ટકોર કરતા જાય છો કે બુદ્ધિને ડોળ્યા વગર આ બધા લક્ષણો સમજવાનો પ્રયત્ન કરજો. પક્ષપાત વગર, કોઈની ટીકા કે નિંદા કર્યા વગર, માત્ર આત્માર્થીનું કલ્યાણ થાય એ રીતે જ અમે વાત કરી છે. પણ જો આ મતાર્થી પણ સમજશો અને જશે તો 90% કામ પૂરું થશે, અને મતાર્થી પણ જો રહેશે તો 90% કામ નિષ્ફળ જશે. લક્ષણો જ્યારે જાણવા બેસીએ ત્યારે જે જાણેલું છે, આજ સુધી જે ઘોટેલું છે તેનો ઉભરો આવે છે. શું ઉભરો આવે? આ કેમ છોડાય, આ કેમ મનાય, આ તો અમે બહુ સરસ જાણ્યું, વગેરે વગેરે. તો કે છે, શાંત બની, બધા ઉભરાને સમાવી શાંત બની અને સમજવાનો પૂરેપૂરો પુરુષાર્થ. તો અહીંયા પુરુષાર્થ કયો આવ્યો? સમજવા. આ સત્સંગમાં, આ વાંચનમાં આખો પુરુષાર્થ તમારો જોઈશે. તો કયો પુરુષાર્થ? સમજવાનો. ભાઈ તું સમજ, અને જેને સમજવું છે એને શાંત ચિત્તથી સમજાય, પૂર્વગ્રહથી ન સમજાય, પોતાની માની લીધેલી માન્યતાના આગ્રહથી ન સમજાય, સ્વચ્છંદને આગળ રાખીને ન સમજાય. જેને હું કાંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય પ્રથમ કરીને પછી સદગુરુના બોધને સાંભળવા પ્રયત્ન કરવો તો સમજાશે. ગાથા ક્રમાંક 25.
જે જીન દેહ પ્રમાણ ને સામવ શરણા દેખે છે, વર્ણન સમજે જેનનો પ્રોકી રહે નિજ બોજે.
ટીકા. જે જીનના દેહાદીનું વર્ણન છે તેને જીનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળ ધર્મના દેવ છે માટે મારાપણાના કૃપિત રાગે સંવત્સરાણગી મહાત્મ્ય કહ્યા કરે છે, તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે. એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જીનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનો પ્રયત્ન કરતા નથી, અને માત્ર સંવત્સરાણદીમાં જ જીનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. પરમ ગંભીર આ વાત છે, કારણ કે આપણી જે સમજણ છે, આપણે જે વાંચ્યું છે, આપણે જે સાંભળ્યું છે, જે તે એનું વર્ણન, જે રીતે એનું અર્થઘટન કર્યું છે તેની સાથે તાલમેળ મળે તેમ નથી. તમે માનતા હો અને સ્વીકારતા હો એ સરળ લાગે, અને તેની સાથે તાલમેળ મળે તો કહેશો કે બરાબર એમ જ છે. આપણે પૂછીએ કે તે બરાબર છે એ કઈ રીતે, તે કહે કે અમે પણ એમ જ માનીએ છીએ, માટે બરાબર છે. આપણે કહીએ છીએ માટે બરાબર નહીં, પણ એ જે માને છે તેમ છે માટે બરાબર છે. સત્યની તુલના ન હોય તે નિરપેક્ષ છે, સત્ય શબ્દાદિત છે, સત્ય નિર્વિકલ્પ છે, અને સત્યનું હોવું એ સ્વયંભૂ છે. માટે તેના કોઈના આધારની જરૂર નથી. આ સૂત્રો અત્યંત મહત્વના છે. આત્મસિદ્ધિમાં બે પાત્રોનું વર્ણન કરીને બંને પાત્રોને અલગ અલગ સમજાવવામાં આવ્યા છે. જેને આત્માની સાધના કરવી છે તેણે આત્માર્થવું પડશે અને મતાર્થીપણાનો ત્યાગ કરવો પડશે. આ સ્પષ્ટ વાત કહ્યા પછી ષટપદની પ્રણુપણાનો પ્રારંભ કરવાના છે. ષટપદની પ્રણુપણાનો પ્રારંભ પહેલા એટલા માટે કર્યો નથી કે ષટપદમાં પહેલું પદ આત્મા છે. તે આત્મા વિશે આપણને કંઈ જાણકારી નથી.
આપણી નોંધમાં પૈસો છે, સત્તા છે, પરિવાર છે, માન પ્રતિષ્ઠા, ભોગો છે, ઇન્દ્રિયોના સુખો છે, ભોગ વિલાસ છે, પરંતુ આત્મા નથી. એટલા માટે પરમ કૃપાળુ દેવે કહ્યું છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. આપણે પૂછે છે કે લક્ષ્મી વધી, અધિકાર વધ્યો, સત્તા વધી, બહોળું કુટુંબ થયું, પરંતુ તમારા હાથમાં શું આવ્યું? આ બધા માટે શાસ્ત્રે એક જ શબ્દ વાપર્યો છે, આ બધું અનિત્ય છે. શું રાજ્ય જ્યાં ક્ષણનો પ્રસંગ, આ ચાર દિવસનું ચાંદડું છે એના માટે આટલી બધી મમતા, તેના માટે જીવન ખોયું. અનંતવાર દેહની ખાતા તમે આત્માને ભૂલ્યા છો. અનંતવાર આ નાનકડા વાક્યમાં કેટલો મોટો ઠપકો આપ્યો. અરે જીવ, નશ્વર દેહની ખાતર આત્માનો કેવો ઉપયોગ કર્યો, દેહે તને કેટલો સાથ આપ્યો. અનંતગંજે એક પદમાં કહ્યું છે કે મૃત્યુનો સમય આવ્યો છે, અંતિમ ક્ષણો છે, સામે બધા ઉભા છે. અબ જાના હોગા બોલાવા આયા હૈ, કાળ દેવતા હાજર છે. શરીર મારે તને એક વાત કરી છે કે આપણે 60 વર્ષ સાથે રહ્યા, 24 કલાક સાથે ને સાથે જ, પત્ની કે દીકરો કોઈ 24 કલાક સાથે રહેતા નથી. હું હર વખત તારી સાથે જ રહ્યો, તારા માટે મેં હિંસા કરી, કુટુંબલીઓ પરિગ્રહ એકત્રિત કર્યો.
પટ આભૂષણ સુંદર જુવા, વસંત પાન નિત્ય ન્યારે, ફેર દિને ખટરસ તોય સુંદર, તે સબ મલ કર ડારે. કાયા જે વખતે તે જે માંગ્યું તે આપ્યું. હોટલમાં જવું છે તો હોટલમાં લઈ ગયો. પાઉંભાજી સમોસા ખવડાવ્યા, ત્યારે કેટલી સેવા કરી. રોજના ભોજનો નવા નવા આપ્યા. સવારે, સાંજે અને બપોરે જુદી જુદી વાનગી આપી. વચમાં ચા વખતે પણ જુદી વાનગી ખવડાવી. કપડાં પણ રોજ નવા નવા પહેરાવ્યા. આ બધું તારા માટે કર્યું, આપણો નાતો બંધાણું. હવે મારી સાથે તું ચાલ, આપણે સાથે જઈએ. શરીર કાયા તે વખતે શું જવાબ આપે છે? જીવ સુણો યા રીત અનાદિ, કહા કહત વારંવારે, મય ન ચલુંગી તોય સંગ ચેતન, પાપ પુણ્ય દોલારે. આતમજી સાંભળો, હું તને વારે વારે શું કહું? આ રીત તો અનાદિની છે, હું તારી સાથે નહીં આવું. આનંદનજીએ છેલ્લી વાત કરી, તું મારી સાથે નહીં આવે, તને સ્મશાનમાં લઈ જશે, તારા ઉપર લાકડા મૂકી તને બાળીને તારી રાખ કરશે. કાયા કહે છે કે એ મને મંજૂર છે, પણ હું તારી સાથે નહીં આવું.
બસ પૂરું. હવે બીજું, આપણી મતાર્થીની ભૂલમાં બીજા તત્વની ભૂલ. પહેલા ગુરુ તત્વમાં ભૂલ. પહેલી ભૂલ, ગુરુ તત્વ વિશેની માન્યતા, સમજણ, શ્રદ્ધા, આ બધું ગુરુ તત્વમાં અનાદિની. પછી વેશ આવે, રિદ્ધિ સિદ્ધિ આવે, લબ્ધિ આવે, બહારનો વૈભવ આવે, આ બધામાં જીવ ભૂલ ખાઈ ગયો. સદગુરુ તત્વમાં ગુરુને ઓળખવાની, એટલે એને મતાર્થમાં અસદગુરુમાં દ્રઢ થઈ ગયો. પહેલી ભૂલ. એટલે અનંતકાળથી જે ચાલતું હતું એ જ ચાલે છે. અનંતકાળ સુધીમાં આજ સુધી બધું જ કરવા છતાં કેમ નિકાલ ન થયો? તો કે ચાર ભૂલ તારી એમને ચાલી આવે છે. તું બધું કરે છે પણ તદપી કચ્છું હાથ હજુ ન પડ્યા. બીજું તત્વ છે, એ કે છે જીન તત્વ, દેવ તત્વ સંબંધિત. દેવ તત્વ સંબંધિત તારી ભૂલ છે. એ કે છે કુળ ધર્મના દેવ છે માટે મારા પડારા કલ્પિત રાગે સમવસણ આદિ મહાત્મ્ય કયા કરે છે, એને દેવની માન્યતા પણ કેના આધાર ઉપર છે? બાહ્ય એટલે કુળ ધર્મનો આધાર છે. એ દેવને ઓળખે છે, એ વિચારણાથી ઓળખે છે કે કુટુંબ પરંપરાગત માન્યતાથી ઓળખે છે? પરંપરાથી જ, જે કુટુંબ પરંપરાથી જે દેવ વિશેની જે શ્રદ્ધા છે એ એને એમનેમ ચાલી આવે છે. હવે કોઈ દિગંબર સંપ્રદાયમાં જન્મ લીધો હોય તો દેવ વિશેની એની કલ્પના શું હોય? પ્રતિમા કઈ હોય? દિગંબર. કોઈ શ્વેતાંબરની અંદર હોય તો એની કઈ પ્રતિમા હોય? તો વસ્ત્રની, આંગીની, આભૂષણોની. અને સ્થાનકવાસીમાં જન્મ લીધો હોય તો હોય જ ને કે આ ખોટું છે બધું, આવા વિતરાગ દેવ હોય. હવે આ તો જૈન દર્શનની વાત થઈ છે, પછી ઇતર દેવો સંબંધી એની માન્યતા કેવી હોય? ક્યાંય ન હોય. પણ કુટુંબની અંદર અંબામાનું ભક્ત હોય કુટુંબ તો દેવીની માન્યતા કઈ હોય? અંબાજીની હોય, કડકાની હોય, ચામુંડાની હોય, જે હોય. આપણને કઈ કોઈ સાથે અહીંયા વ્યક્તિગત કોઈ આપણે વિવાદ નથી, પણ એની માન્યતા દેવ તત્વ સંબંધી. ઈ જૈન હોય તો પણ એમ કે દેવ સંબંધી એને જિનેશ્વર મળ્યા છે, પણ વધારે કુટુંબમાંથી એને માતાજી મળી છે, તો એનો આખો ઉપાસના એનો ક્રમ બધો કેના ઉપર હોય? માતૃશક્તિ ઉપર હોય. કલ્યાણ કોણ કરે? તો કે માં કરશે. બધું કઈ પણ ઘરમાં પ્રસંગ આવે તો એને કઈ જિનેશ્વર દેવની સાથે કઈ સંબંધ ન હોય, એ તરત એમ કે ગાલો માના દર્શન કરી, માનો દીવો કરી લે, માને પૂછી આવી, માં આવશે, માં કરશે. સંસ્કારમાંથી એને મળ્યું છે તો ત્યારે એને માનું સ્વરૂપ જાણ્યું છે. જે કુળમાં જન્મ્યો છે એ પોતાના કુળ ધર્મના દેવ છે, માટે મારાપણાનો કલ્પિત રાગ છે એનો. એનો રાગ કયો છે? કલ્પિત છે, પોતાની અનુભૂતિનો નથી. પોતાની અનુભૂતિનો રાગ નથી, કલ્પિત રાગ છે. એટલે એ એનું મહાત્મ્ય કીધા કરે છે. મહાત્મ્ય કીધા કરે, કોઈ એમ કે તમારા દેવની અંદર આ નથી, ત્યાં એને તરત જ સમવસણનું મહાત્મ્ય કહે કે જો અમારા દેવમાં તો કેટલી લબ્ધિ છે, તમારા દેવ કઈ છે? તો સમવસણનું મહાત્મ્ય કહે કેવા બેસે, દિવસોના દિવસો સુધી કહી શકાય. હવે કેટલી જગ્યાએ જુઓ તમે, જ્યાં જ્યાં દિગંબરના દેરાસર છે ત્યાં સમવસણનું મંદિર હોય કે નહીં? વાત દિગંબર છે, છતાં મહત્વ શેનું છે? કેટલું કોન્ટ્રાડિક્શન છે, પણ એની એક માન્યતામાં બેસાઈ ગયો છે. સમવસણ સિવાય દેવ ન હોય? કેટલી બધી ઊંડાણમાં જઈએ તો ખબર પડે ને કે બધું હોય, પણ છતાં અહીંયા હોય જ. બધી જગ્યાએ જ્યાં જાઓ ત્યાં અચૂક હોય. એમ જ્યાં જ્યાં શ્વેતાંબરોની અંદર વાત નીકળે તો તરત જ એમ કે આજે સારો દિવસ, આંગી કરશું. આંગી કરવાથી દેવત્વ છે નથી, પણ ત્યાં જ્યારે જ્યારે કઈ મહિમા આવે છે ત્યારે મહિમા શેનો આવે? આંગી. આજે લાખેણી આંગી છે, અને બહુ મોટો પ્રસંગ આવે તો હીરા મોતીની છે. હીરા મોતીની આંગી એ કોઈ આંગી દેવત્વનું લક્ષણ છે, પણ એ જેદી હોય તેની લાઈન લાગે દર્શન કરવા વાળા. એ દેવના દર્શન કરવા ગયો કે હીરાના દર્શન કરવા ગયો? એટલી બધી આંગી છે, સુરક્ષાની વ્યવસ્થા છે, એટલે એની દર્શનની લાઈન લાગે. મોટું મિત્ર તો અહીંયા કે છે પોતાની બુદ્ધિને રોકી રહે છે. જો આખા ગાથાની અંદર કૃપાળુ દેવના શબ્દો પકડાઈ જવા જોઈએ કે જે જીન દેહ પ્રમાણને સમવસણાદી સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે, પોતાની બુદ્ધિને રોકી દે છે. આવી આવી માન્યતાઓમાં, આવી આવી કલ્પનાઓમાં દેવ તત્વ સંબંધી નિર્ણય કરવામાં પોતાની બુદ્ધિને રોકે છે. હવે આ જીવ આત્માર્થી હોવા છતાં ક્યારેય દેવ તત્વનો વિચાર કરતો નથી કે યથાર્થ દેવ તત્વ કર્યું. એટલે આત્માર્થી હોવા છતાં એનામાં મતાર્થીના અપલખણ ભેગા છે, ભળેલા છે. હવે અહીં એટલા માટે કહે છે કે ભાઈ તારે જેને આત્માની સાધના કરવી છે તેણે આત્માર્થી બનવું પડશે અને મતાર્થીપણાનો ત્યાગ કરવો પડશે. તો એ મતાર્થી પણ છે ક્યાં? આત્માર્થી પણામાં રહેલું મતાર્થી પણ છે કે પોતાની બુદ્ધિને રોકીને બેઠો છે, ગુરુ તત્વ બાબતમાં રોકીને બેઠો છે, દેવ તત્વ બાબતમાં પણ પોતાની બુદ્ધિને રોકીને બેઠો છે આત્માર્થી, પણ પરંપરામાંથી ખસવા તૈયાર નથી, રૂઢિમાંથી ખસવા તૈયાર નથી, ઓગ સંજ્ઞામાંથી ખસવા તૈયાર નથી, બાપ દાદાની માન્યતામાંથી ખસવા તૈયાર નથી, કુળ ધર્મના અભિમાનમાંથી નીકળવા તૈયાર નથી, અને છે આત્માર્થી. રોકી રહે ની જે બુદ્ધિ, એની પાસે છે વિચાર કરવાનું સાધન. પોતાને પોતાનું આત્મકલ્યાણ કરવું તો કહી દે કે આ દેવની અંદર મારી શ્રદ્ધા નથી, આને હું દેવ તત્વ માની નહીં શકું, મારો દેવ તો વિતરાગ સિવાય બીજો હોઈ શકે નહીં. તો એને અંતરંગ દેવનું સ્વરૂપ જાણવું પડે. પણ અહીંયા આત્માર્થીના લક્ષણની અંદર કીધું છે, અને લક્ષણ એ છે કે રોકી રહે નિજ, ગમે તેવી સાચી વાત હોય પણ જે સાંભળવા તૈયાર નથી, વિચાર કરવા પણ તૈયાર નથી, બીજો સેકન્ડ થોટ આપવા પણ તૈયાર નથી, એ પોતાની બુદ્ધિને ત્યાં એને જડ જેવો થઈ ગયો છે. ગામ સાચું, પંચ પરમેશ્વર એ કે બધું સાચું, પણ મારી ખીલી ખરી, માજન મા બાપ પણ મારી ખીલી ખરી, આ એને કહેવાય બુદ્ધિને રોકી રહ્યા. બધું સાચું સાહેબ, તમે જે કહો છો બધું સરસ, પણ મારું તો જે ચાલે છે એમાં કઈ ફેરફાર, રોકી રહે બુદ્ધિ, આ જડત્વ છે, બુદ્ધિને રોકી રાખવી, બુદ્ધિથી પ્રજ્ઞા તરફ જવાય, બુદ્ધિથી અન્વેષણ થાય, સત્યનું શોધ થાય, ખોજ થઈ શકે બુદ્ધિથી. અહીંયા આ મતાર્થીની અંદરનું બીજું લક્ષણ એ છે કે એને પોતાની બુદ્ધિને રોકી રાખી. હવે આગળની કોઈ બાબત વાંચવા વિચારવા સમજવા તૈયાર થતો નથી. એટલે કે છે આપણે છ પદની વાત પછી કરશું, કે છે પેલા આત્મા સમજવો પડશે, અને આત્મા સમજવો હોય એને મતાર્થ છોડવો પડશે. એટલા માટે અહીંયા આત્માર્થીની ગાથાઓ મૂકી કે તમે સાચા અર્થમાં આત્માર્થી નહીં બનો ત્યાં સુધી આ આત્મા સંબંધી વાત, આત્મા સંબંધી વિજ્ઞાન જે છે છ પદનું, એ તમને ઉપકારી થશે નહીં, કારણ કે તમે તો બુદ્ધિને રોકીને બેઠા છો. હવે જે બુદ્ધિને રોકીને બેઠો હોય એને આપણે કંઈક આત્મસિદ્ધિ વાંચો બહુ સારું છે, તો એ પોતાના સંપ્રદાયની બુદ્ધિથી બદ્ધ થયેલો છે, રોકીને બેઠો છે. ગમે તેવી આત્મસિદ્ધિ તમે આપશો ને તમે એમ કહો કે આટલા લોકો છે નહીં વાંચી શકતા, નથી વાંચતા, વાંચે તોય જરાય પોતાની બુદ્ધિથી એમાં ફેરફાર કરવા તૈયાર નથી. તો આ એની, એટલે આપણી પાસે બધું છે પણ આત્મા નથી. આ એક જ શબ્દ મૂક્યો છે, અને પછી સરસ મજાનું આનંદ ગંજીના પદનું ઉદાહરણ આપ્યું. શું કહે છે આનંદ ગંજીનું પદ? મરણ સમય આવ્યો છે, બોલાવો આવ્યો છે, સમજ પડી કે હવે આપણે જવાના છે, તો કે આમાં તો આપણે કોને સાથે લઈ જશું? તો કે બાકીના બધા સાથે 24 કલાક તો રહ્યા નથી, સ્ત્રી સાથે, પુત્ર સાથે, પરિવાર સાથે 24 કલાક તો રહ્યા નથી. 60 વર્ષનું આયુષ્ય છે, તો 60 વર્ષ મિનિટે મિનિટ ને સેકન્ડે સેકન્ડ એ કોની સાથે રહ્યા છે? દેહ કાયા, કાયાને કીધું. જે કઈ પાપ કર્યા કેના માટે કર્યા? તારા માટે. ન સૂંઘવાનું સૂંઘું, ન ચાખવાનું ચાખ્યું, અને આવા બધા અસન પાન નિત્ય ન્યારે નવા નવા કર્યા. હવે તું તો હાલ, તું તો ભેગી ચાલ. એટલી બધી સરસ છે આપણને દેહાભિમાન જોવા, આપણને હંમેશા ક્યારે આત્માનું અભિમાન આવતું જ નથી. આપણે જયારે દર્પણ સામે જોઈએ અને બહાર નીકળે ભની ઠંડીને, ત્યારે મારો દેહ કેવો છે એ રીતે નીકળે, જો આત્મા કેવો છે એ નથી. કોઈ એવું દર્પણ છે નહીં કે નીકળીને જોઈએ કે આત્મામાં કેટલા ડાઘા છે, ક્લેશના કસાઈના, એ સરખા કરીને જાઓ, એ દેખાતા નથી. એ પદ જીનેશ્વરનું ચિત્રપટ છે, એ દર્પણ છે, એની પૂર્ણ વિતરાકતા છે કે હો પ્રભુ નહીં એક સદગુણ પણ મુખ બતાવું છું, પ્રભુ તારી પાસે કેવી રીતે આવું મારે, એટલે સદગુણ ઓછો નથી કર્યો, ઓછો કરીને આવું તો હું કહું કે જો તારા માર્ગે ચાલ્યો છું તારે મારો કલ્યાણ કરવું પડશે, પણ નથી. આ હે પ્રભુની અંદર એટલી સરસ વાત મૂકી છે કે પેલા તું બરોબર કુણો થા, પેલા તું તારા અવગુણોને જોઈને દોષને જોઈને કુણો થા, પછી તું ભગવાનની વાત કર. અહીંયા કે છે કાયાને, કે છે કે તું જોતો ખરો તારા માટે નવા નવા ભોજન વાનગી, જુદી જુદી રીતે તારા કપડાં આભૂષણો, આ બધું તને કરવામાં તને શણગારવામાં મેં કોઈ ચીજ બાકી રાખી. કાયા કે વારંવાર શું બોલબોલ કરો છો, હું કઈ તમારી સાથે આવીશ, પણ કે જો તું નહીં આવતો તને બાળી નાખશે. તો ઓલી શું જવાબ દે છે, એ મંજુ છે પણ તમારી યારે આવે એ બીજા, કેમ કે જેમ તમે અમને ઓળખા છે એમ અમે તમને, હવે તમારો સંગ ન કરે. અદભુત સંવાદ જ્ઞાનીઓના માર્મિક હોય છે, જરા અંદર હલબલાવી નાખે કે ચાલુ આ તો વાત સાચી છો, જીવનભર આ કાયા માટે ન કરવાના પાપ થયા છે, ન કરવાના પાપ, જે આપણે જેને કહીએ કે અદ્રશ્ય પાપો કર્યા હોય, નીતિના અધર્મના પછી બધા પ્રકારના વિષય ભોગના, એ બધા કાયા માટે કર્યા છે કે બીજું કંઈ, ત્યારે એ કાયા સિવાય કંઈ આપણી સાથે આ બધા થયા છે. આવા પાપો જે જગતના ચોપડે નથી નોંધાયા પણ કર્મના ચોપડે નોંધાઈ ગયા છે, એનું ખાતું પડી ગયું છે, આ બધું કાયા માટે કર્યું, છતાં એ કહે છે આવી સુંદર કાયા, આપણને એમ થાય કે બીજો જન્મ મળેનો વાંધો નહીં પણ આવો દેહ મળે તો સારું, ક્યાંક કાગડા કૂતરાનો દેહ મળે, ક્યાંક ખિસકોલી બિલાડા ગુલુડિયાનો દેહ મળે, એના કરતાં આવો દેહ મળે તો સારું, ભલે એક જન્મ કરશું પણ આને કાતર કરશું, કેમ કે આ આપણો પરિચય છે, હવે આને આપણે ખૂબ સંભાળ લીધી છે, જગતનો નિયમ છે, જીવ સુણો એ રીત અનાદિ. અમે તમને વારંવાર શું બોલબોલ કરો છો, આ અનાદિની રીત આ છે કે તારી સાથે શું આવશે, એ સંઘ ચેતન તારી સાથે પાપ અને પુણ્ય, તે મારે ખાતર કે બીજાને ખાતર, જે આવા અદ્રશ્ય પાપો કર્યા છે, જે અનિષ્ટ અશુભ કર્મો કર્યા છે, એ જ તારી સાથે આવશે, અને આવશે એટલે તને ફળ આપશે, એ આવશે એટલે તને ફળ આપશે, એને લઈ જા ભેગા, જે કર્યું છે એ તારે ફળ આપશે, આખું જીવન એની અંદરથી છૂટો નહીં, અને જીવનમાં જે ભૂલ કરી એ ભેગું આવ્યું. આપણને એમ થાય કે આ અહીંયા મરી ગયા એટલે બધું નામું નખાઈ ગયું, તો કે ના, અહીંયા એ કે છે નામું નથી નખાઈ ગયું, તું સમજીશ ને કે તું છૂટો, તું સંસારથી છૂટો નથી, આ બધા તારી સાથે આવશે, મરશે ત્યારે કાયા નહીં આવે, કુટુંબી નહીં આવે, ધન દોલત લક્ષ્મી નહીં આવે, પણ આ તારી જે અશુભ વૃત્તિ પ્રવૃત્તિ છે એ ભેગા અહીંયાના ફળ લઈને આવશે, એ એનું ફળ લઈને આવશે, એનું પરિણામ લઈને આવશે. આ સમજ આવે કેવી, જો આ ખ્યાલ આવે તો જીવને પાપ કરતા પગ ધ્રુજે કે ન ધ્રુજે, હાથ ધ્રુજે, એને એ ભીતિ લાગે પણ એ નથી, એનું કારણ કે આ વિચાર નથી કર્યો. અહીંયા આવે કે છે આપણે આગળ પછી કૃપાળુદેવની વાત આવે છે, પણ આગળ અવસરે કરીશું, દેવ તત્વની વાત ચાલે છે એટલું યાદ રાખજો. Yeah.